ओम शांति। गुड मॉर्निंग। 15 सितंबर 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, बाप आव्या छे तमने कर्म अकर्म विकर्पनी गुह्य गति संभळाववा। जारे आत्मा अने शरीर बन्ने पवित्र छे तो कर्म अकर्म थाय छे, पतित थवाथी विकर्म थाय छे। मीठा बाळको, बाप आव्या छे तमने कर्म अकर्म विकर्मनी गुह्य गति संभळाववा। जारे आत्मा अने शरीर बन्ने पवित्र छे तो कर्म अकर्म थाय छे, पतित थवाथी विकर्म थाय छे। प्रश्न छे, आत्मा परज काट अर्थात जंक चढ़वानुं कारण शुं छे? काट चढ़ेलो छे तो तेनी निशानी शुं हशे? उत्तर छे, काट चढ़वानुं कारण छे विकार। पतित बनवाथी ज काट चढ़े छे। जो हजी सुधी काट चढ़ेलो छे तो तेमने जूनी दुनियानी कशिश अर्थात आकर्षण थती रहेशे। बुद्धि क्रिमिनल तरफ अर्थात विकार तरफ जती रहेशे, यादमां रही नहीं सके। ओम शांति। बाळको, आनो अर्थ तो समझी गया छे। ओम शांति कहवाथी ज आ निश्चय थई जाय छे के आपणे आत्माओ अहींना रहेवासी नथी। आपणे तो शांति धामना रहेवासी छीए। आपणो स्वधर्म शांत छे। ज्यारे घरमां रहीए छीए अने पछी अहीं आवीने पાઠ ભજવીએ છીએ, કારણ કે શરીરની સાથે કર્મ કરવા પડે છે। કર્મ હોય છે એક સારા બીજા ખરાબ। કર્મ ખરાબ થાય છે તો રાવણ રાજ્યમાં બધાના કર્મ વિકર્મ બની ગયા છે। એક પણ મનુષ્ય નથી જેમનાથી વિકર્મ થતા ન હોય। મનુષ્ય તો સમજે છે સાધુ સંન્યાસી વગેરેથી વિકર્મ ન થઈ શકે, કારણ કે તે પવિત્ર રહે છે, સંન્યાસ કરેલો છે। હકીકતમાં પવિત્ર કોને કહેવાય છે આ બિલકુલ નથી જાણતા। કહે પણ છે અમે પતિત છીએ। પતિત પાવનને બોલાવે છે, જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી દુનિયા પાવન બની નથી શકતી। અહીં આ પતિત જૂની દુનિયા છે એટલે પાવન દુનિયાને યાદ કરે છે। પાવન દુનિયામાં જ્યારે જશે તો પતિત દુનિયાને યાદ નહીં કરશે। તે દુનિયા જ અલગ છે। દરેક વસ્તુ નવી પછી જૂની થાય છે। નવી દુનિયામાં એક પણ પતિત હોઈ ન શકે। નવી દુનિયાના રચયિતા છે પરમપિતા પરમ આત્મા। એ જ પતિત પાવન છે, એમની રચના પણ જરૂર પાવન હોવી જોઈએ। પતિત સો પાવન, પાવન સો પતિત। આ વાતો દુનિયામાં કોઈની બુદ્ધિમાં બેસી ન શકે। કલ્પ કલ્પ બાપ જ આવીને સમજાવે છે। આપ બાળકોમાં પણ કોઈ નિશ્ચય બુદ્ધિ બનીને પછી સંશય બુદ્ધિ બની જાય છે। માયા એકદમ હપ કરી લે છે। તમે મહારથી છો ને, મહારથીઓને જ ભાષણ પર બોલાવે છે, મહારાજાઓને પણ સમજાવવાનું છે। તમે જ પહેલા પાવન પૂજ્ય હતા, હમણાં તો આ છે જ પતિત દુનિયા। પાવન દુનિયામાં ભારતવાસી જ હતા। તમે ભારતવાસી આદિ સનાતન દેવી દેવતા ધર્મના ડબલ સિરતા જ સંપૂર્ણ નિર્વિકારી હતા। મહારથીઓને તો આવું સમજાવવું પડશે ને, આ નશાથી સમજાવવાનું હોય છે। ભગવાન ઉવાચ, કામ ચિત્તા પર બેસી શ્યામ બની જાય છે તો પછી જ્ઞાન ચિત્તા પર બેસવાથી ગોરા બનશે. હવે જે પણ સમજાવે છે તે તો કામ ચિત્તા પર બેસી ન શકે, પરંતુ એવા પણ છે જે બીજાઓને સમજાવતા સમજાવતા કામ ચિત્તા પર બેસી જાય છે. આજે આ સમજાવે કાલે વિકારમાં નીચે પડે છે. માયા ખૂબ જબરજસ્ત છે, વાત ન પૂછો. બીજાઓને સમજાવવા વાળા પોતે કામ ચિત્તા પર બેસી જાય છે પછી પસ્તાય છે. આ શું થયું? બોક્સિંગ અર્થાત કુસ્તી છે ને, સ્ત્રીને જોઈ અને કશિશ આવી, કાળું મોઢું કરી લીધું. માયા ખૂબ દુસ્તર છે, પ્રતિજ્ઞા કરી અને પછી પડે છે તો કેટલો 100 ગુણા દંડ પડી જાય છે. તે તો જેમ શુદ્ર સમાન પતિત થઈ ગયા. ગવાયેલું પણ છે, અમૃત પીને પછી બહાર જઈને બીજાઓને હેરાન કરતા હતા, ગંદ કરતા હતા. તાળી 2 હાથેથી વાગે છે, એકથી તો વાગી ન શકે. બંને ખરાબ થઈ જાય છે પછી કોઈ તો સમાચાર આપે છે, કોઈ પછી શરમના માર્યા સમાચાર જ નથી આપતા. સમજે છે ક્યાંક બ્રાહ્મણ કુળમાં નામ બદનામ ન થઈ જાય, યુદ્ધમાં કોઈ હારે છે તો હાહાકાર થઈ જાય છે. અરે આટલા મોટા પહેલવાનને પણ પાડી દીધા. આવા ખૂબ એક્સિડન્ટ અર્થાત અકસ્માત થાય છે. માયા થપ્પડ મારે છે, ખૂબ ઊંચી મંજિલ છે ને. હવે આપ બાળકો સમજાવો છો, જે સત્તોપ્રધાન ગોરા હતા એ જ કામ ચિત્તા પર બેસવાથી કાળા તમો પ્રધાન બન્યા છે. રામને પણ કાળા બનાવે છે, ચિત્ર તો અનેકના કાળા બનાવે છે, પરંતુ મુખ્યની વાત સમજાવાય છે. અહીં પણ રામચંદ્રનું કાળું ચિત્ર છે. તેમને પૂછવું જોઈએ કાળા કેમ બનાવ્યા છે, કહી દેશે આ તો ઈશ્વરની ફાવી, આ તો ચાલતું આવે છે, કેમ થાય શું થાય આ કઈ નથી જાણતા. હમણાં તમને બાપ સમજાવે છે કામ ચિત્તા પર બેસવાથી પતિત દુખી વર્થ નોટ અ પેની અર્થાત કોળી તુલ્ય બની જાય છે. તે છે નિર્વિકારી દુનિયા, આ છે વિકારી દુનિયા. તો આવું આવું સમજાવવું જોઈએ. આ સૂર્યવંશી, આ ચંદ્રવંશી પછી વૈશ્યવંશી બનવાનું જ છે. વામ માર્ગમાં આવવાથી પછી તે દેવતા નથી કહેવાતા. જગતનાથના મંદિરમાં ઉપર દેવતાઓનું કુળ દેખાડે છે. ડ્રેસ અર્થાત પહેરવેશ દેવતાઓનો છે. એક્ટિવિટી અર્થાત પ્રવૃત્તિ ખૂબ ગંદી દેખાડે છે. બાપ જે વાતો પર અટેન્શન અર્થાત ધ્યાન ખેંચાવે છે, ધ્યાન આપવું જોઈએ. મંદિરોમાં ખૂબ સર્વિસ અર્થાત સેવા થઈ શકે છે. શ્રીનાથ દ્વારામાં પણ સમજાવી શકો છો. પૂછવું જોઈએ અમને કાળા કેમ બનાવ્યા છે. આ સમજાવવું તો ખૂબ સારું છે. તે છે ગોલ્ડન એજ અર્થાત સતયુગ, આ છે આયરન એજ અર્થાત કળિયુગ. કાટ ચડી જાય છે ને, હમણાં તમારો કાટ ઉતરી રહ્યો છે. જે યાદ જ નથી કરતા તો કાટ પર પણ નથી ઉતરતો, જે યાદ જ નથી કરતા તો કાટ પણ નથી ઉતરતો. બહુ જ કાટ ચડેલો હશે તો તેને જૂની દુનિયાની કશિશ થતી રહેશે. સૌથી મોટો કાટ ચડે જ છે વિકારોથી. પતિત પણ તેનાથી બન્યા છે. પોતાની તપાસ કરવાની છે. અમારી બુદ્ધિ ક્રિમિનલ અર્થાત વિકારો તરફ તો નથી જતી. સારા સારા ફર્સ્ટ ક્લાસ બાળકો પણ ફેલ અર્થાત નપાસ થઈ જાય છે. હમણાં આપ બાળકોને આ જ સમજ મળી છે, મુખ્ય વાત છે જ પવિત્રતાની. શરૂથી લઈને આના પર જ ઝઘડા ચાલતા આવ્યા છે. બાપે જ આ યુક્તિ રચી. બધા કહેતા હતા અમે જ્ઞાન અમૃત પીવા જઈએ છીએ. જ્ઞાન અમૃત છે જ જ્ઞાન સાગરની પાસે. શાસ્ત્રો વાંચવાથી તો કોઈ પતિથી પાવન નથી. શાસ્ત્રો વાંચવાથી તો કોઈ પતિથી પાવન બની નથી શકતા. પાવન બની પછી પાવન દુનિયામાં જવાનું છે. અહીં પાવન બની પછી ક્યાં જશે? લોકો સમજે છે ફલાણાએ મોક્ષ મેળવ્યો. તેમને શું ખબર? જો મોક્ષ મેળવી લીધો પછી તો તેમનો ક્રિયાકર્મ વગેરે પણ ન કરી શકાય. અહીં જ્યોત વગેરે પ્રગટાવે છે કે તેમને કોઈ તકલીફ ન થાય, અંધકારમાં ઠોકરો ન ખાય. આત્મા તો એક શરીર છોડી બીજું જઈને લે છે, એક સેકન્ડની વાત છે. અંધકાર પછી ક્યાંથી આવ્યો? આ રીત ચાલી આવી છે. તમે પણ કરતા હતા, હવે કાંઈ નથી કરતા. તમે જાણો છો શરીર તો માટી થઈ ગયું. ત્યાં આવા રીત રિવાજ હોતા નથી. આજકાલ રિદ્ધિ સિદ્ધિની વાતોમાં કાંઈ રાખ્યું નથી. સમજો કોઈને પાંખો આવી જાય છે, ઉડવા લાગે છે, પછી શું? એનાથી ફાયદો શું મળશે? બાપ તો કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ યોગ અગ્નિ છે જેનાથી પતિથી પાવન બનશો. નોલેજથી ધન મળે છે. યોગથી એવર હેલ્ધી અર્થાત સદા સ્વસ્થ પવિત્ર. જ્ઞાનથી એવર હેલ્ધી અર્થાત સદા સમૃદ્ધ ધનવાન બને છે. યોગીનું આયુષ્ય હંમેશા લાંબુ હોય છે, ભોગીનું ઓછું. શ્રી કૃષ્ણને યોગેશ્વર કહે છે. ઈશ્વરની યાદથી શ્રી કૃષ્ણ બન્યા છે. તેમને સ્વર્ગમાં યોગેશ્વર નહીં કહેવાશે. એ તો પ્રિન્સ અર્થાત રાજકુમાર છે. પાસ્ટ અર્થાત પહેલાના જન્મમાં એવા કર્મ કર્યા છે જેનાથી આ બન્યા છે. કર્મ અકર્મ વિકર્મની ગતિ પણ બાપે સમજાવી છે. અર્ધો કલ્પ છે રામ રાજ્ય, અર્ધો કલ્પ છે રાવણ રાજ્ય. વિકારમાં જવું આ છે સૌથી મોટું પાપ. બધા ભાઈ બહેન છે ને, આત્માઓ બધા ભાઈ ભાઈ છે. ભગવાનની સંતાન થઈને પછી ક્રિમિનલ એસોલ્ટ અર્થાત અપવિત્ર કર્મ કેવી રીતે કરે છે? આપણે બીકે વિકારમાં જઈ ન શકીએ. આ યુક્તિથી જ પવિત્ર રહી શકાય છે. તમે જાણો છો હમણાં રાવણ રાજ્ય ખતમ થાય છે, પછી દરેક આત્મા પવિત્ર બની જાય છે. તેને કહેવાય છે ઘર ઘરમાં અજવાળું. તમારી જ્યોત જાગેલી છે, જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. સતયુગમાં બધા પવિત્ર જ રહે છે. આ પણ તમે હમણાં સમજો છો. બીજાઓને સમજાવવાની બાળકોમાં નંબરવાર તાકાત રહે છે, નંબરવાર યાદમાં રહે છે. રાજધાની કેવી રીતે સ્થાપન થાય છે? કોઈની બુદ્ધિમાં આ નહીં હશે. તમે સેના છો ને, જાણો છો યાદના વર્થી પવિત્ર બની આપણે રાજા રાણી બની રહ્યા છીએ. પછી બીજા જન્મમાં ગોલ્ડન સ્પૂન ઇન માઉથ હશે. મોટી પરીક્ષા પાસ કરવા વાળા પદ પણ ઊંચું મેળવે છે. ફરક પડે છે ને, જેટલું ભણતર એટલું સુખ. આ તો ભગવાન ભણાવે છે ને. આ નશો ચડેલો રહેવો જોઈએ. ચોબચીની અર્થાત તાકાતનો માલ મળે છે. ભગવાન વગર આવા ભગવાન ભગવતી કોણ બનાવશે? તમે તો હમણાં પતિતથી પાવન બની રહ્યા છો, પછી જન્મ જન્માંતર માટે સુખી બની જશો, ઉચ્ચ પદ મેળવશો, ભણતા ભણતા પછી ગંદા બની જાય છે, દેહ અભિમાનમાં આવવાથી પછી જ્ઞાનનું ત્રીજું નેત્ર બંધ થઈ જાય છે, માયા ખૂબ જબરદસ્ત છે, બાપ સ્વયં કહે છે ખૂબ મહેનત છે, હું કેટલી મહેનત કરું છું બ્રહ્માના તનમાં આવીને, પરંતુ સમજીને પછી પણ કહી દે છે એવું થોડી થઈ શકે છે, શિવ બાબા આવીને ભણાવે છે, અમે નથી માનતા, આ ચાલાકી છે, આવું પણ બોલી દે છે, રાજા એ તો સ્થાપન થઈ જ જશે, કહે છે ને સત્યની બેડી હલે છે પરંતુ ડૂબતી નથી, કેટલા વિઘ્નો પડે છે, અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા નૂરી રતન શ્યામથી સુંદર બનવા વાળા આત્માઓ પ્રત્યે માત પિતા બાપ દાદાના દિલ વચન શીખ વ પ્રેમથી યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ, રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે, રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપ દાદા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, યોગની અગ્નિથી વિકારોના કાટ અર્થાત જંકને ઉતારવાનો છે, પોતાની તપાસ કરવાની છે કે અમારી બુદ્ધિ ક્રિમિનલ તરફ તો નથી જતી. બીજી પોઈન્ટ છે, નિશ્ચય બુદ્ધિ બન્યા પછી ફરીથી ક્યારેય કોઈ પણ વાતમાં સંશય નથી ઉઠાવવાનો, વિકર્મોથી બચવા માટે કોઈ પણ કર્મ પોતાના સ્વધર્મમાં સ્થિત થઈને બાપની યાદમાં કરવાના છે. વરદાન છે, શ્રેષ્ઠ પાલનાની વિધિ દ્વારા વૃદ્ધિ કરવા વાળા સર્વની બધાઈઓના પાત્ર ભવ. શ્રેષ્ઠ પાલનાની વિધિ દ્વારા વૃદ્ધિ કરવા વાળા સર્વની બધાઈઓના પાત્ર ભવ. સંગમ યોગ વધાઈઓથી વૃદ્ધિ મેળવવાનો યોગ છે. બાપની પરિવારની બધાઈઓથી જ આપ બાળકોનું પાલન થઈ રહ્યું છે, બધાઈઓથી જ નાચતા ગાતા પલતા ઉડતા જઈ રહ્યા છો, આ પાલના પણ વન્ડરફુલ છે, તો આપ બાળકો પણ મોટા અર્થાત ઉદાર દિલથી રહેમની ભાવનાથી દાતા બનીને દરેક ઘડી એકબીજાને ખૂબ સારું કહી બધાઈઓ આપતા રહો. આ જ પાલનાની શ્રેષ્ઠ વિધિ છે. આ વિધિથી સર્વની પાલના કરતા રહો તો બધાઈઓના પાત્ર બની જશો. સ્લોગન છે, પોતાનો સ્વભાવ સરળ બનાવી લેવો, આજ સમાધાન સ્વરૂપ બનવાની સહજ વિધિ છે. પોતાનો સ્વભાવ સરળ બનાવી લેવો આજ સમાધાન સ્વરૂપ બનવાની સહજ વિધિ છે. અચ્છા, ઓમ શાંતિ. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય. ટોપિક છે, પુરુષાર્થ અને પ્રારબ્ધનો બનેલો અનાદિ ડ્રામા. માતેશ્વરી કહે છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ બે વસ્તુ છે. પુરુષાર્થથી પ્રારબ્ધ બને છે, આ અનાદિ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે, જે આદિ સનાતન ભારતવાસી પૂજ્ય હતા એ જ પછી પૂજારી બન્યા, પછી એ જ પૂજારી પુરુષાર્થ કરી પૂજ્ય બનશે. આ ઉતરવાનું અને ચઢવાનો અનાદિ ડ્રામાનો ખેલ બનેલો છે. જિજ્ઞાસુ, માતેશ્વરી, મારો પણ આ પ્રશ્ન ઉઠે છે કે જ્યારે આ ડ્રામા એવો બનેલો છે તો પછી જો ઉપર ચડવાનું હશે તો જાતે ચડશે, પછી પુરુષાર્થ કરવાનો ફાયદો જ શું થયો? જે ચડશે તો પણ પડશે, પછી આટલો પુરુષાર્થ કેમ કરે? માતેશ્વરી, તમારું કહેવું છે કે આ ડ્રામા હોબહો રિપીટ અર્થાત પુનરાવૃત્તિ થાય છે, તો શું ઓલ માઇટી અર્થાત સર્વશક્તિમાન પરમાત્મા સદા આવા ખેલને જોઈ પોતે થાકતા નથી? જેમ ચાર ઋતુઓમાં ઠંડી ગરમી વગેરેનો ફરક રહે છે, તો શું આ ખેલમાં ફરક નહીં પડે? માતેશ્વરી, બસ આ જ તો ખૂબી છે આ ડ્રામાની, હૂબ હૂ રિપીટ થાય છે, અને આ ડ્રામામાં બીજી પણ ખૂબી છે જે રિપીટ થતા પણ નિત્ય નવો લાગે છે. પહેલા તો આપણને પણ આ શિક્ષા નહોતી, પરંતુ જ્યારે નોલેજ મળી છે તો જે જે સેકન્ડ બાય સેકન્ડ ચાલે છે, ભલે હૂબહૂ કલ્પ પહેલા વાળું ચાલે છે, પરંતુ જ્યારે તેને સાક્ષી સમજીને જોઈએ તો નિત્ય નવું સમજાય છે. હમણાં સુખ દુઃખ બંનેની ઓળખ મળી ગઈ એટલે એવું નહીં સમજતા જો ફેલ અર્થાત નાપાસ થવાનું જ છે તો પછી ભણીએ જ કેમ? ના, પછી તો એવું પણ સમજો જો ખાવાનું મળવાનું હશે તો જાતે જ મળશે, પછી પણ આટલી મહેનત કરી કમાઓ જ કેમ છો? તેમ આપણે પણ જોઈ રહ્યા છીએ કે હવે ચડતી કળાનો સમય આવ્યો છે, એ જ દેવતા સંપ્રદાય સ્થાપન થઈ રહ્યો છે, તો કેમ નહીં હમણાં જ તે સુખ લઈ લઈએ? જેમ જુઓ, હવે કોઈ જજ બનવા ઈચ્છે છે તો જ્યારે પુરુષાર્થ જ કરશે ત્યારે તે ડિગ્રીને પ્રાપ્ત કરશે ને. જો તેમાં ફેલ થઈ ગયો તો મહેનત જ બરબાદ થઈ જાય છે. પરંતુ આ અવિનાશી જ્ઞાનમાં પછી એવું નથી થતું, જરા પણ આ અવિનાશી જ્ઞાનનો વિનાશ નથી થતો. એટલો પુરુષાર્થ ન કરી દૈવી રોયલ સંપ્રદાયના પણ આવે, પરંતુ જો ઓછો પુરુષાર્થ કર્યો તો પણ તે સતયુગી દૈવી પ્રજામાં આવી શકે છે, પરંતુ પુરુષાર્થ કરવાનો અવશ્ય છે, કારણ કે પુરુષાર્થથી જ પ્રાપ્ત બનશે. બલિહારી પુરુષાર્થની ગવાયેલી છે. બીજી પોઈન્ટ છે, આ ઈશ્વરીય નોલેજ સર્વ મનુષ્ય આત્માઓ માટે જ છે. પહેલા તો આપણે એક મુખ્ય પોઈન્ટ અર્થાત વાત વિચારમાં અવશ્ય રાખવાનું છે. જ્યારે આ મનુષ્ય સૃષ્ટિ ઝાડના બીજ રૂપ પરમાત્મા છે, તો એ પરમાત્મા દ્વારા જે નોલેજ પ્રાપ્ત થઈ રહી છે, જે બધા મનુષ્યો માટે જરૂરી છે, બધા ધર્મવાળાઓને આ નોલેજ લેવાનો અધિકાર છે. ભલે દરેક ધર્મની નોલેજ પોતપોતાની છે, દરેકનું શાસ્ત્ર પોતપોતાનું છે, દરેકની મત પોતપોતાની છે, દરેકના સંસ્કાર પોતપોતાના છે, પરંતુ આ નોલેજ બધા માટે છે. ભલે તે આ જ્ઞાનને ન પણ ઉઠાવી શકે, આપણા સંપ્રદાયમાં પણ ન આવે, પરંતુ સર્વના પિતા હોવાને કારણે એમની સાથે યોગ લગાવવાથી પણ પવિત્ર અવશ્ય બનશે. આ પવિત્રતાને કારણે પોતાનું સેક્શન અર્થાત ક્ષેત્રમાં પદ અવશ્ય મેળવશે, કારણ કે યોગને તો બધા મનુષ્ય માને છે. ઘણા મનુષ્ય એવું કહે છે, અમને પણ મુક્તિ જોઈએ, પરંતુ સજાઓથી છૂટી મુક્ત થવાની શક્તિ પણ આ યોગ દ્વારા જ મળી શકે છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. અવ્યક્ત ઈશારા, હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી योग ने ज्वाला रूप बनावो। आजनी पॉइंट छे, आप बालकोनी पासे पवित्रतानी महान शक्ति छे। आ श्रेष्ठ शक्ति ज अग्निनु काम करे छे, जे सेकंडमां विश्वना कचराने भस्म करी शके छे। जारे आत्मा पवित्रतानी संपूर्ण स्थितिमां स्थित थाय छे, तो ए समयना श्रेष्ठ संकल्पथी लगननी अग्नि प्रज्वलित थाय छे अने कचरो भस्म थई जाय छे। हकीकतमां आज योग ज्वाला छे। हवे आप बाळको पोतानी आ श्रेष्ठ शक्तिने कार्यमां लगावो। अच्छा, ओम शांति। थैंक यू भक्त दादा, थैंक यू, थैंक यू। ओम शांति।